પ્રવચન નંબર 293 તારીખ 25-8-90 51 મિનિટ સમયસાર ગાથા 320 અધ્યાત્મ પ્રવચન દત્તાત્રેય પર્યુષણ પર્વ
ક્ષમા એ સમય માત્ર કરી દીધો હૃદય મનનું ભરણ અને ઉપર ઉપરની ક્ષમા એ પણ સુખ રાત મનનું ભાર છે. માટે ક્ષમાની આગળ ઉત્તમ શબ્દ જોડવા માંગ્યો છે. ક્ષમા એક સુભરાવું છે અને એ ગુજરાતી શુદ્ધ ભાવ ક્ષમા છે. ક્ષમાના બે પ્રકાર, એક વ્યવહાર ક્ષમા બનનું કારણ, નિશ્ચય ક્ષમા મોક્ષનું કારણ છે. એટલે ક્ષમાની આગળ ઉત્તમ વિશેષણ મૂકવામાં આવ્યું છે. હેતુ છે એમાં દસ રક્ષણ પર્વ. આજથી દસ રક્ષણ પર્વ શરૂ થાય છે. પહેલો દિવસ ઉત્તમ ક્ષમાનો છે. ચરિત્ર પ્રસાદમાં વર્ષતા મુનિઓને ઉત્તમ ક્ષમાથી દસ પ્રકારના ધર્મ હોય છે. આ ચારિત્રના ભેદ છે. એ ઉત્તમ ક્ષમા વગેરેથી ચારિત્ર પ્રસા હોય છે. જે ચારિત્ર મોક્ષનું કારણ છે. ઉત્તમ ક્ષમા એટલે શુદ્ધાત્મામાં જે પ્રથા કોઈ પણ પ્રકારનો રાગની ઉત્પત્તિ ન થાય એવા સદુપયોગ દશાને પરમાત્મા ઉત્તમ ક્ષમા કહે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ ચારિત્રનું કાળ છે. સમ્યક દર્શન જ્ઞાનને મોક્ષમાં કેવો જે ઉપચાર છે, પરંપરા છે માટે ઉપચાર. કેમ કે જેને સમ્યક દર્શન જ્ઞાન થયા હોય તેને સમ્યક ચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રાપ્ય છે. સમ્યક દર્શન પ્રત્યા પછી એને અલ્પ થોડા કાળમાં શુદ્ધ આત્મામાં સદુપયોગરૂપ લીનતા અને આનંદનું ભોજન કરનારી એક ચારિત્ર દશા પ્રગટ થાય છે. પાંચમા રૂપે ખ્યાલી પૂછવું એ ચારિત્ર નથી પણ ચારિત્રનો મોળ અને મેળ છે. શુભ રાગ શુદ્ધ આત્મામાં લીન થઈ રાગની ઉત્પત્તિ ન થવી એને પરમાત્મા અહિંસા અને બ્રહ્મચર્ય કહે છે. એવી ચારિત્ર દશા અલ્પકાળે અવશ્ય પ્રગટે છે. તેથી તમે પ્રસન્ન થતા મોક્ષ માર્ગ કહી દીધો, મોક્ષ માર્ગ મારી જોઈ ભલે ચારિત્રને વાર લાગે તો પણ પ્રેરણ મોક્ષ માર્ગમાં આવી ગઈ. પણ મોક્ષ માટે સાક્ષાત્કાર તો સમ્ય પ્રસન્ન પરંપરાકાર અને ચારિત્ર દશા એટલે સ્વરૂપમાં લીન થવું તો સાક્ષાત મોક્ષનું કારણ છે. પણ મોક્ષ માટે સાક્ષાત્કાર તો વિતરાગી ચારિત્ર છે. ચારિત્રના અલગ શબ્દો ઉમેરો, વિતરાગી ચારિત્ર. ચારિત્ર હંમેશા રાગી હોય જ નહીં. વ્યવહાર જોઈએ એ રાગને ચારિત્ર કહે છે. વ્યવહાર નહીં પણ નિશ્ચય નહીં ના પાડે છે કે ચારિત્ર નથી, કે મનનું કારણ હોય કે ચારિત્ર પ્રસાર ન હોય. એ ચારિત્ર પ્રસારના ઉત્તમ ક્ષમા વગેરે દસ પ્રકાર છે. પ્રકાર તો દસે એક સાથે હોય પણ ક્રમે ક્રમે એનું વ્યાખ્યાન કરવામાં આવે કે ઉત્તમ ક્ષમા વગેરે દસ પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે. આ પર્વાધી રાત છે. ઉત્તમ ક્ષમા રૂપે આત્મા પડી જાય ત્યાં સંકલ્પ અને વિકલ્પની ઉત્પત્તિ ન થાય, કોઈ પણ પ્રકારની ઈચ્છા પણ ઉત્પન્ન ન થાય એવો એક આત્માનો અનિચ્છ સ્વભાવ છે. એ સ્વભાવની સંયુક્ત થતા પર્યાયમાં પણ ઈચ્છાનું રોકાઈ જવું તેને ભગવાન તપ કહે છે. ઈચ્છા નિરોધ તપ, તમામ પ્રકારની ઈચ્છા એનો નિરોધ થઈ જાય છે, અટકી જાય છે અને અનિચ્છક એવા સ્વભાવની સંમુખ થઈ અને વિતરાગી ઉત્તમ ક્ષમા પ્રગટ થાય છે. આજથી શરૂ થાય દસ લક્ષણ પર્વ એટલે મોક્ષની આરાધનાનો મહોત્સવ. દસ લક્ષણ પર્વ એનો અર્થ કરે છે ગુરુદેવ મોક્ષની આરાધનાનો મહોત્સવ. આજનો દિવસ ઉત્તમ ક્ષમાનો ગણાય છે. સમ્યક દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં. ક્ષમા હોય ઉત્તમ ક્ષમા ન હોય. શુભ રાગનું ક્ષમા હોય કે જે બંધનું કારણ છે એમ હોય, પણ ઉત્તમ ક્ષમા તો સમ્યક દર્શન પૂર્વક સ્વરૂપની એકાગ્રતા જે વધી જાય છે, લીનતા વખતના જે વિતરાગી પરિણામ પ્રગટ થાય એમાં રાગ રહીત વિતરાગી પરિણામ જોડે ભલે રાગ હો પણ એ રાગ વિતરાગી પડે એમાં ઘૂરતો નથી. સમય કૃષ્ણ અને સ્વરૂપાચરણ ચારિત્ર એ રાગથી રહી આત્મા શ્રી શુદ્ધ વિતરાગી પરિણામ છે. એને પરમાત્મા ઉત્તમ ક્ષમા કહે છે કે જે નિર્જરાનું કારણ મુક્તનું કારણ છે. લૌકિકમાં સ્વભાવને ક્ષમા કહેવાય છે તેનો નિષેધ કરવા માટે. કોઈના પ્રત્યે કઈ વ્યાજેત થઈ ગયું હોય તો કમાવી લ્યો ભાઈ બાર મહિનામાં કઈ ભૂલચૂક થયો કેવાનું તો માફ કર્યો. એ જે ક્ષમાનો રિવાજ છે એ શુભરાગરૂપ છે, એ ખરેખર કર્તવ્ય નથી. ખરેખર કર્તવ્ય તો આત્માની સરભૂત થઈ અને ત્યાં શુભરાગની ઉત્પત્તિ ન થાય અને શુદ્ધ આત્માની અનુભૂતિ થાય, સ્વાનુભૂતિષ્ઠા થાય, એને પરમાત્મા ઉત્તમ ક્ષમા કહે છે. તે મોક્ષનો માર્ગ છે. તેનો નિષેધ કરવા માટે અહીં ઉત્તમ ક્ષમા એમ કહ્યું. ઉત્તમ શબ્દ શા માટે જોડવામાં આવ્યો છે કે આમ તો ક્ષમા શુભરાગરૂપ છે પણ ઉત્તમ શા માટે કે શુભરાગથી પણ હટીને ખસીને અંતરમાં શુભરાગથી રહી પરમાત્મા બિરાજમાન છે, જ્ઞાનાનંદ છે પરમાત્મા. એની દ્રષ્ટિ કરી એમાં એકાગ્ર થઈ એમાં લીપ થઈને અનુભવ કરવો, પ્રત્યક્ષ અનુભવ કરવો, જેમાં આનંદની ઉત્પત્તિ થાય અને જેમાં રાગ અને રાગનું ફળ આપતા ઉત્પન્ન ન થાય એવી કોઈ અપૂર્વ સ્વાનુભવ દશાને પરમાત્મા ઉત્તમ ક્ષમા કહે છે. કે મુનિરાજને ઉત્કૃષ્ટ હોય છે, પંચમ ભૂતાનવાળાને મધ્યમ ક્ષમા હોય છે અને અગ્રસ્ત સમ્ય દ્રષ્ટિને પણ જગન્ય ઉત્તમ ક્ષમા તો હોય. એટલે સ્વરૂપાચરણ ચારિત્રમાં રાગનો જેટલો અભાવ થયો અને જેટલો વિકરાગ ભાવ પ્રગટ્યો અને વિકરાગ ભાવનો પણ આનંદ આવે છે તેને જગન્ય ક્ષમા કહેવામાં આવે છે. ઉત્તમ છે પણ જગન્ય, જગન્ય મધ્યમને ઉત્કૃષ્ટ મુનિરાજને ઉત્તમ મુનિરાજનો પાઠ છે આ. પણ કે મુનિરાજને પણ ઉત્તમ ક્ષમા છે તેમ પંચમ ભૂતાન પરથી સાચા શ્રાવક નામધારીને પણ ભાવધારી બે કષાયના અભાવપૂર્વ ભીનતા વર્તે છે અને નિર્વિકલ જ્ઞાનમાં આનંદની ભરતી આવે છે, સવિકલ દશામાં આનંદની દશાનો ઓટ આવે છે એવી પંચમ ભૂતાન વર્તી સાચા શ્રાવકની દશાને મધ્યમ પ્રકારનું ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. અને અવિરત સમ્યક દ્રષ્ટિને એક કષાયના અભાવપૂર્વક જેટલી સ્થિરતાની ચિંતા છે એને આમાં આનંદ આવે છે એને જગન્ય ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. નિશ્ચયથી પોતાનો આત્મસ્વભાવ આ ખરેખર નિશ્ચય કે સાચું પોતાનો આત્મસ્વભાવ વિકાળ લાયક મૂર્તિ જાણનાર 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 ત્રણેક જાણનાર છે તેની ઓળખાણ અને બહુમાન કરવું તથા રાગને ક્રોધાદિકની રૂચિ છોડવી. રાગ રહી જાય પણ રાગની રૂચિ છૂટી જાય છે, ક્રોધા દુષ્ટાને રાગ રહી જાય પણ રાગનું સ્વામી પણ રહેતું નથી. રૂચિ છોડવી તે ઉત્તમ ક્ષમાની સાચી આરાધના છે. આત્મસ્વભાવનો અનાદર કરીને જોજો અનંતકાળથી પોતાના સ્વભાવનો અનાદર કર્યો છે, બીજાનો એને અનાદર નથી કર્યો પણ પોતાનો જેવો સ્વભાવ છે એ સ્વભાવને લક્ષમાં ન લેવો અને જે સ્વભાવથી ભેદ છે નિમિત્ત એનું લક્ષ કરીને રાગની સેવા કરવી એ અપરાધ આત્માનો કરે છે. એની ઓળખાણ અને બહુમાન કરવું તથા રાજ્યની છોડીને ઉત્તમ ક્ષમા છે. આત્મસ્વભાવનો અનાદર કરીને ભૂલ પાપની રૂચિ કરવી, પાપની પણ રૂચિ કરવી અને ભૂલની પણ રૂચિ પ્રીતિ, ભૂલની રૂચિ, ભૂલ હોય તો કાંઈક અનુકૂળ સહયોગ મળે, કંઈક છૂટી થાય અને ગ્રસ્ત અવસ્થામાં ભૂલ તો કરવું જોઈએ ને. ગ્રસ્ત અવસ્થામાં ભૂલના પરિણામ આવે એને આત્માને જાણતા જાણતા એ જણાઈ જાય છે, એને જાણે છે, એને બદલે કુંજ કરવું જોઈએ એને સ્વભાવથી ભ્રષ્ટ થયો નાતા સ્વભાવ થોડે સમય પાપની રૂચિ કરવી તે જ ક્રોધ છે. કુંદની રૂચિ કરવી ને આત્માની અરૂચિ એનું નામ ભગવાન અંતાનુબુદ્ધિનો ક્રોધ કહે છે. અને આત્મ સ્વભાવના આદર વડે કુંજપાપની રૂચિ છોડી દઈ. કુંજપાપ છોડવાની વાત નથી, એની રૂચિ છોડી. રૂચિ એટલે કુંજપાપને આત્મા માનવો એ એની રૂચિ છે. અનાત્મા કર્તાનું કર્મ પણ નથી અને જ્ઞાતાનું જ્ઞાન પણ વ્યવહારે છે. નિશ્ચય તો એનાથી જ્ઞાન પરમાત્મા એ જ્ઞાતાનું જ્ઞાન છે. કુંજપાપની રૂચિ છોડી દેવી તે ઉત્તમ ક્ષમા છે. આ રીતે આજે ગુરુદેવના વ્યાખ્યાનની શરૂઆત આપણે કરી. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, અથવા જેને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે એવા સંતો એની શું સ્થિતિ હોય છે એનું એક પ્રકરણ ચાલે છે. 320 ગાથા છે. મારું 120 છે ને, 120 વાળાનો વચલો મારો થઈ ગયો. આત્મા દેખનાર હોવા છતાં અત્યંત ભીનપણે લીધે તે કર્મને કરતો નથી, રાગાદીને કરતો નથી. ક્યાં સુધી એના પછીનો પાર અધ્યાત્મ પ્રવર્તન કરતો. આ પણ ગુરુદેવના વ્યાખ્યાન, આપણે દર્શન કરવામાંથી પણ ગુરુદેવના વ્યાખ્યાનનું અધ્યયન કર્યું. આ પણ ગુરુદેવના વ્યાખ્યાન છે. એ વ્યાખ્યાન ઉપર વ્યાખ્યાન નથી, પણ વ્યાખ્યાનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અમૃતચંદ્ર આચાર્યનું સંસ્કૃત કોઈ જાણતા નહોતા એટલે એની હિન્દી કર્યું. હિન્દી કર્યા પછી કોઈ સમજતા નહોતા એટલે ગુરુદેવ પાયતા અને એનું સ્પષ્ટીકરણ થયું કે શું અમૃતચંદ્ર આચાર્યમાં કેવા માગે છે. સ્પષ્ટીકરણ કર્યું, ટીકાની ટીકા નથી કરી ગુરુદેવે. ટીકામાં શું ભાવ ભર્યા છે એ જગતના જીવો પ્રાણીઓ જાણતા. અને આત્માનું ભાન થયું, આત્માનું ભાન થયા ભાવ વાસન થઈ ગયું. કામ આચાર્ય ભગવાન કહેવા એટલે એ ટીકાનું સ્પષ્ટીકરણ થયું ભાવનું. એમ એ પછી એના વ્યાખ્યાન તો 45 વર્ષ થયા, પણ એ વ્યાખ્યાનના ભાવનું વાસન ન થયું હોય જેને થઈ ગયું હોય એનું કામ નથી, એ તો પાર થઈ ગયું. પણ ભાવ વાસન ન થયું હોય કે શું આમાં ગુરુદેવ કહેવા માંગે છે, એટલી મંદબુદ્ધિવાળા જેવો હોય તો એને માટે ગુરુદેવના સીધા વ્યાખ્યાન છે. ટેકમાંથી ઉતારે અક્ષરે અક્ષર ગુરુદેવની વાણી છે, એનું સ્પષ્ટીકરણ ચાલે છે. વ્યાખ્યાન ઉપર ટીકા ન હોય પણ એનું સ્પષ્ટીકરણ કે ગુરુદેવ અહીંયા શું કહેવા માંગે. ગુરુદેવે કહ્યું કે અમૃતચંદ્ર આચાર્ય શું કહેવા માંગે છે. અહીંયા એમ કહેવા માંગે ગુરુદેવ શું કહેવા માંગે છે. હા, ભગવાન આત્મા છે ને, એમાં સમયે સમયે એને જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગો લક્ષણ, સમયે સમયે જો ઉપયોગ પ્રગટ ન થતો હોય તો પોતો આત્મા જળ હોય, પણ આત્મા જળ તો થયો નથી. જળ ન થવાનું કારણ શું છે કે ટીકાળી સામાન્ય જ્ઞાયક ભાવ એક છે અને એને પ્રસિદ્ધ કરતો એ જ્ઞાન ઉપયોગ સમયે સમયે પ્રગટ થાય છે. બધાને જીવ માત્રને સંદેશથી માંડીને સંઘની પછીથી બધા જીવોને ભવ્યો કે અભવ્યો એનામાં એક ઉપયોગ જાણવાની ક્રિયા પ્રગટ થાય છે. એ જાણવાનું લક્ષણ ઉપયોગને કહ્યું. એનું કારણ શું, લક્ષણ કહેવાનું કારણ શું કે એમાં જે લક્ષ પરમાત્મા પોતાનો છે તેની મૂર્તિ આત્મા છે એમાં સમયે સમયે જણાઈ રહ્યો છે. એમાં વર્તમાન વર્તા ઉપયોગમાં બધાને આત્માનો પ્રતિભાસ થઈ રહ્યો છે. બાલગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એટલે જણાઈ રહ્યો છે. જો એ જ્ઞાનમાં આત્મા ન જણાતો તન્મય થઈને તો એ લક્ષણ ન હો. એમ રાગમાં આત્મા જણાતો નથી, માટે રાગ એ જીવનું લક્ષણ નથી. ન હોવાનું કારણ શું? કે રાગમાં આત્મા જણાતો નથી. રાગ ચેતન ને જળ છે. એક તત્વજ્ઞાન શરણગીરી નામનું શાસ્ત્ર છે, આચાર્ય બનાવ્યું છે. એમાં જગતના જીવોને જલ્દી આત્મદર્શન થાય, કરાય એવું એક દ્રષ્ટાંત થાય છે. દ્રષ્ટાંત જલ્દી સમય દર્શન, સમય દર્શન એટલે આત્માનો અનુભવ, આત્મ સાક્ષાત્કાર જેને કહેવામાં આવે, આત્માનો અનુભવ કહેવામાં આવે. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે લાકડી છે, લાકડી આ લાકડું અને આ ઠંડીની અવસ્થાની થઈ હોય તેની, તો આ લાકડાથી ઠંડીની અવસ્થા જાણવામાં આવતી નથી. લાકડી લઈ નામ લાકડી ફેરવે, આ લાકડું છે, લાકડાનો પ્રકાર છે, ઉદગલી પડ્યા. કોઈ પૂછે કે આ શરીર ટાડું છે તેવું એ ખબર પડતી નથી. કેમ કે આ લાકડું આનાથી સર્વથા ભિન્ન છે. એ સર્વથા ભિન્ન હોય એના વડે કાઢીની અવસ્થા જણાય નહીં. એ નંબર એક. હવે નંબર બીજું કે છે આચાર્ય ભગવાન, કેમ કે આના વડે કાઢીની અવસ્થા ન જણાય. એ વધેલા રક્ત અત્યારે જોવાનો આમ રક્તને વધારે થાય સુધી ન હોય લાંબા, સમજાવું કે આમ નખ ફેરવે નખ તો પણ તાજી ઊની અવસ્થાનો ખ્યાલ આવતો નથી. નંબર બે થયું. નંબર ત્રણ, પણ આ જે ફેરવું છે એ આ શરીરનો એક ભાગ છે, અવયવ. ઓલા બે તત્વ ભિન્ન હતા, લાકડું ભિન્ન કે નખ પણ ભિન્ન, જેની જાગૃતિ એમાં. પણ આ જે તેલું કહેવાય ને, તેલું આ અવયવ છે, આ અવયવી છે આખો આત્મા, અને આ એક એનો ભાગ અવયવ વેરપાર પાઠ છે, એનો દેહનો પાઠ છે. એ આમ ત્યાં આમ અટાડી આ સાવ લાગે છે, શરીરમાં સાવ લાગે છે. જેના વડે જાણ્યું એ અવયવ વડે જાણી શકાય છે, લાકડા વડે કે વધેલા નકોડે એ જાણી શકાયું નહીં. એવી રીતે આ ભગવાન જે આત્મા છે એ સેના વડે ઉપલબ્ધ થાય, જણાય, અનુભવમાં આવે. અનંત અનંતથી અનુભવમાં નહીં આવેલો આત્મા ક્ષણવારમાં અનુભવ થાય, ક્ષણવારમાં સ્વરાય, કઈ વાર લાગે નહીં, એવો દ્રષ્ટાંત આપ્યો. એવી રીતે આત્મા હવે આત્મા પૂરતા રહેશે. એવી રીતે આ જે કર્મ ને લોકર્મ શરીર છે તે જળ છે, એના દ્વારા ચેતનનો અનુભવ થતો નથી. અને કુંજના પરિણામ શુભ રાગ એ વધેલા નખ જેવું છે, એના દ્વારા પણ આત્મા જાણવામાં આવતો નથી. કેમ કે એ અવયવીનો અવયવ નથી, એ ફેરફાર આત્માનો નથી. એ ભાગ છે પણ આત્માનો ભાગ નથી, તો ઉદગલનો ભાગ છે. એના દ્વારા તો આત્મા જણાતો નથી એટલે અનુભવમાં આવતો નથી. બે વાત થઈ, શરીર અને જળ કર્મ લાકડા, એ તો લાકડા છે ને પ્રગટપણે, એના દ્વારા આત્મા જાણવામાં આવતો નથી. અને જે વધેલા નખની સમાન જે રાગ અને ભાવ ઇન્દ્રી એનો સ્પેરપાર્ટ નથી, રાગ વડે પણ જાણવામાં આવતો નથી, ને ભાવ ઇન્દ્રી ખંડ જ્ઞાન વડે પણ આત્મા જાણવામાં, એ બે નખના સ્થાને ગયા. બે વિભાવ છે, શાસ્ત્ર જ્ઞાન પણ વિભાવ અને શાસ્ત્ર જ્ઞાનના લક્ષ્ય છે શુભ રાગ પ્રસુદ્ધ રાગ, એ પણ નખની માફક. જેમ નખ અવયવી એવા શરીરથી ભિન્ન છે, એ અવયવી એવો ચૈતન્ય પરમાત્મા એનાથી આ પરાશ્રિત રાગ અને પરસત્તા અવલંબનશીલ જ્ઞાન એટલે કે અજ્ઞાન એટલે કે ભાવિંદ્રી એ વિભાવ હોવાથી એના દ્વારા પણ આત્મા જાણી શકાતો નથી. તો હવે જાણવાનું સાધન શું છે કે છે જાણવાનું સાધન તારી પાસે પ્રગટ થઈ ગયું છે કે જે વર્તમાન ઉપયોગમાં પ્રગટ થાય છે ને પ્રગટ થતા ઉપયોગમાં ભગવાન આત્માનો ભોગ આવી ગયો છે એવા ઉપયોગમાં જે જણાય છે એ જણાય છે એને તો જાણ તો તને જણાઈ જશે. એ ઉપયોગનો દુરુપયોગ કર્યો છે એ ઉપયોગને પર પદાર્થને જાણવામાં રોકાઈ ગયો એટલે ભાવ ઇન્દ્રિય પ્રગટ થઈ ને જ્ઞાન એ ઉપયોગનો દુરુપયોગ છે. હવે કે છે કે ઉપયોગનો સદુપયોગ કર કે મને પર ગણાતું નથી, મને તો જાણનાર જણાય કે મારા ભગવાન આત્મા જણાય છે સમય સમય. તો એ ઉપયોગમાં ઉપયોગ છે એ અવયવીનો અવયવ છે, સ્વભાવનો અંશ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું છે કે ઉપયોગ છે તો સ્વભાવનો અંશ છે, બંધનું કારણ નથી. એ ઉપયોગમાં ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, ઉપયોગ એટલે જ્ઞાનનો જે વ્યાપાર થાય તેને જ્ઞાન ઉપયોગ જ્ઞાનનો વ્યાપાર કહેવામાં આવે છે. વ્યાપારમાં ક્રિયા છે, વ્યાપારમાં ક્રિયાઓ ઉપયોગમાં જાણવાની ક્રિયા છે. એ જાણવાની ક્રિયા જાણનારને જાણે છે સમય સમયે, જાણવાની ક્રિયામાં જાણનારો જણાય છે અને જાણનાર જાણનારને જાણે છે એવો જ ઉપયોગ પ્રગટ થાય છે. પણ એનું લક્ષ્ય નિમિત્ત પર છે, પર ઉપર આ જણાય છે આ જણાય છે આ જણાય છે આ જણાય છે એમ કરીને ઉપયોગ બહિર્ભૂત કરે છે. એટલે જાણવામાં આવતો હોવા છતાં એનો એને વિશ્વાસ નથી. પર જણાય છે એનો વિશ્વાસ, ભિન્ન પદાર્થ જણાય છે એનો વિશ્વાસ, અને જ્ઞાનમાં ભિન્ન આત્મા કર્મય થઈને જણાઈ ગયો છે એનો એને વિશ્વાસ આવતો નથી. એટલે પ્રત્યક્ષ થતો નથી. પરોક્ષ અનુભૂતિ તો થાય છે બધાને, પણ એ પરોક્ષનો વ્યયને પ્રત્યક્ષનો ઉપવાસ ક્યારે થાય કે મને આ રાગાદીને જ્યાંથી જણાતા નથી પણ મારા જ્ઞાનમાં જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા એક જ જણાય છે, બીજું કઈ જણાતું એવું ઇન્દ્રિય જ્ઞાન અને રાગની ભીડ પડીને આત્માને અનુભવ કરે તો એને ઉપાસના થઈ જાય, આત્માનો નો થાય. કેમ કે જેમ કેળવા વડે જણાય છે એમ ઉપયોગ વડે આત્મા જણાય છે, જણાય ગયો છે એનો વિશ્વાસ કરે અંતરમાં જાય તો એ પ્રતિબિંબ જ્ઞાન નવું પ્રગટ થાય. જણાય ગયો છે ને જાણનારો જણાય છે એવા ઉત્કૃષ્ટ ભાવમાં એ માનસિક જ્ઞાનનો વ્યય થઈને આત્મિક જ્ઞાન પ્રગટ થઈને નવો થઈ જાય. આ વિધિ છે આત્માના ઉપાસનાની આરાધનાની, આ વિધિ રહેલી છે. એ વિધિ આમાં બતાવે છે ગુરુદેવ વ્યાખ્યાનમાં. આ જો જ્ઞાન કહ્યું ખરું ને, 120 પાના ઉપર છેલ્લો પાર મોટો છે. આ જ્ઞાન કહ્યું ખરું ને, જ્ઞાન એટલે શું, જ્ઞાનનો અર્થ કરે છે જ્ઞાન એટલે કે જ્ઞાન થવાય આત્મા. જ્ઞાન કયો કે અભેદથી જ્ઞાન થવાય આત્મા કયો, ભેદથી જ્ઞાન કહેવાય, અભેદથી જ્ઞાન થવાય આત્મા. એટલે જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. સોનું ને સોનાની પીડા એક પદાર્થ છે, ગોળ અને ગળપણ એક પદાર્થ છે, લીંબુ ને સકાસ એક પદાર્થ છે. એમ જ્ઞાન કહો કે આત્મા કહો, જ્ઞાન એટલે જ્ઞાન થવાથી આત્મા. આ એને એને કે આત્માને એટલે આત્મ સ્વાભાવિક જ્ઞાનને કે જ્ઞાન ઉપયોગને કે સદુપયોગને પરને દેખવા જાણવાનો સંબંધો કયો. એટલે રાગાથી કે દેહાથી એ જ્ઞાનમાં પ્રતિભાસે છે, જણાય છે એટલો સંબંધ કયો, એટલો વ્યવહાર કયો, વ્યવહાર થી હો વ્યવહાર નહીં, એ જ્ઞાન રાગ ને દેહ ને જાણે છે, પણ નીચેથી તેને દેખવા ઉપરાંત પરવસ્તુને કરવા વિલવાની અસમર્થતા છે. આત્માને એટલો વ્યવહાર કર્યો હોય, જાણેલો પ્રજ્ઞા રાગ ને દેહ ને જાણે છે ભીનપણે, પણ એથી કરીને તેને દેખવા ઉપરાંત, એના જાણવા ઉપરાંત, જાણનારને જાણે અને જે રાગાદી છે એ જણાય ઘરમાં, એટલો એને નાતા જ્ઞો પત્ની સાથે વ્યવહાર થયો. નિશ્ચયથી તો એ વ્યવહાર પણ નથી, નિશ્ચયથી તો આત્મા જ્ઞાન છે, આત્મા જ નહીં છે, પણ એટલો વ્યવહાર છે તો સાથે સાથે તેને જાણવા ઉપરાંત, દેખવા ઉપરાંત પરવસ્તુને કરવા વિશ્વાસ અસમતા છે. સુખું વાત છે, જીવ તત્વ છે, જીવ તત્વ જ્ઞાન પરમાત્મા, નવું તત્વમાં જીવ તત્વ છે કે નહીં, પોતાનું અસ્તિત્વ છે કે નહીં, પોતે લાભ થઈ ગયો છે અસ્તિત્વ, જીવ તત્વ. હવે એ જીવ તત્વમાં સમયે સમયે જીવને પ્રસિદ્ધ કરે એવો એક ઉપયોગ પ્રગટ થાય છે. જીવને પ્રસિદ્ધ કરે અને પરને પ્રસિદ્ધ ન કરે. શું કહ્યું? એવો એક ઉપયોગ પ્રગટ થાય છે. નંબર બે, જીવ નંબર એક, એનામાં એક જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે. નંબર બે, નંબર ત્રણ, કે અનાદિકાળથી પરાર્થિત રાગ પણ પ્રગટ થાય છે. નંબર ત્રણ, હવે એ જે ઉપયોગ છે અજ્ઞાનીની વાત ચાલે છે, જીવ અજ્ઞાની નથી, જીવ તો જ્ઞાન સ્વભાવી છે. પેલા લક્ષમાં લેવું, જીવ કોઈ અજ્ઞાની ન હો, જીવ બધા જ્ઞાનવાન હો. હું અજ્ઞાની એ ભૂલી જાઉં, હું અજ્ઞાની, અજ્ઞાન ઉપર તારું લક્ષ છે એટલે અજ્ઞાની લાગે છે, તારું લક્ષ પર્યાય ઉપર છે, પર્યાયમાં અજ્ઞાન છે, પણ પર્યાયને જાણનારો ભગવાન આત્માને ભૂલીને કે હું અજ્ઞાની, પણ પર્યાયને ગૌણ કરી અજ્ઞાનની પર્યાય અને શ્રીકાલે સામાન્ય પદાર્થ કર, હું તો જ્ઞાનની આત્મા છું. ત્રણ પ્રકારની વાત કરી, જીવ પણ છે, વર્તમાન ઉપયોગ પણ પ્રગટ થાય છે, અને રાગ પણ અનાદિકાળનો પ્રગટ થાય છે. જો રાગ પ્રગટ ન થતું હોય તો આત્મા પરમાત્મા હોય, અને ઉપયોગ પ્રગટ ન થતો હોય તો આત્મા જણ હોય. ખ્યાલ આવે છે? આત્માની ઉપાસના કેમ થાય, આરાધના કેમ થાય, એ આરાધનાના દિવસો છે. આ વિરાધના કરી અનંતકાળથી પોતાને ન જાણવો, પોતાને ભૂલી જાઓ અને પરભાવને પરદેવીને પોતાના માનવા, એ આત્માની વિરાધના કરી અને વિરાધનાથી દુઃખી થયો છે. કર્મના ઉદયથી કોઈ દુઃખી થયો નથી, જ્ઞાનાવળ કર્મથી જ્ઞાન મળ્યાતું નથી, નસાતા વેદનીથી કોઈ દુઃખી થતો, આ દુઃખી થાય છે તો પોતાના અજ્ઞાનથી થાય છે. કર્મ તો નિમિત્ત છે, કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મ કાંઈને અજ્ઞાન રૂપે કે ક્રોધ રૂપે પ્રમાતું નથી. જીવ તત્વ છે અને જ્ઞાન પ્રગટ થાય છે, અને અનાદિથી રાગ પણ પ્રગટ પર્યાયમાં થાય છે. ત્રણ વાત આવી. હવે અહીંયા જ્ઞાનની સ્વચ્છતા છે, અજ્ઞાની જીવની વાત ચાલે છે, સ્વચ્છતા છે, જ્ઞાન સ્વચ્છ છે, એમાં રાગનો પ્રતિભાવ થાય છે. એ જ્ઞાનમાં જ્ઞાયક તો જણાય છે, કેમ કે જ્ઞાનથી જ્ઞાયક કન્વય છે અને જ્ઞાન લક્ષણ છે, જ્ઞાયક લક્ષ છે, લક્ષ અને લક્ષણ હવે જ છે, તેથી લક્ષણમાં લક્ષ એવો આત્મા વિશેષમાં સામાન્ય જણાય છે, કેમ કે વિશેષ સામાન્યનું છે, મારે સામાન્યમાં જણાય છે, એ તો જણાય છે, પણ સાથે સાથે એની સ્વચ્છતામાં રાગાદી ને દેહાદી પણ એમાં પ્રતિભા છે તે જણાય છે. સગડા સુધી આવ્યા, અહીંયા સુધી બંધનો સ્મૃતિ જોજો. હવે એક સમયનું કામ છે, એક સમયમાં કાં જ્ઞાનનું અજ્ઞાન અને કાં જ્ઞાનનું જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું. એક સમય છે, ભૂલ એક સમયની છે, એક સમયની ભૂલ એક સમયમાં ભાંગે છે. તમારા ભાઈનું શું નામ? આ સુવાજના પુરા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર કે હરિશ્ચંદ્ર? હરિશ્ચંદ્ર. એ વાત તમને નથી, આત્માની વાત એ કથા. શું કહ્યું કે જીવ તત્વ છે જેમ સૂર્ય તત્વ છે, તો એમાં પ્રકાશ થાય કે અંધકાર હોય? બરાબર. એ રીત ભગવાન આત્મા ચૈતન્ય જળ જ્યોતિ જ્ઞાનમય આત્મા છે, એમાં આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન આત્માનું છે, જ્ઞાન શાસ્ત્રનું છે, જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાદિથી રાજ પણ પ્રગટ થાય છે પર્યાયમાં, અને રાજ એમાં જણાય છે સ્વચ્છતામાં. જાણવાના કળે એમ જાણે છે કે હું રાજી, અને જાણવાના કળે હું જ્ઞાન ભાઈ, તો અનુભવ થઈ જાય. સમય એક છે, કાં અજ્ઞાન કરે અને કાં જ્ઞાન કરે એને હાથની વાત છે. રાજનો પ્રતિભાસ છે એ અજ્ઞાનનું કારણ નથી, અને આત્મા એમાં પ્રતિભાસ છે એ જ્ઞાનનું કારણ નથી. પ્રતિભાસ પણ મોક્ષનું કારણ નથી, એવી વાત છે. પ્રતિભાસ એટલે જણે છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપ્ન પ્રકાશક શક્તિ છે ને, એટલે રાગાદી ને દેહાદી પણ એમાં જણાય, અને ભગવાન આત્મા પણ એમાં જણાય છે. દર્પણની સ્વચ્છતામાં, દર્પણમાં નહીં, દર્પણની એક સમયની ઉપરની સપાટી સ્વચ્છતા પર્યાય છે કે નહીં? દર્પણ હોય તો દર્પણની સ્વચ્છતા હોય કે દર્પણમાં ગાવત હોય, સ્વચ્છતા છે કે દર્પણની છે કે અન્ય પદાર્થની છે? દર્પણની છે. હવે એ સ્વચ્છતામાં બે તત્વ પ્રતિભાસે છે. દર્પણમાં દળ કે છેનું દળ, દર્પણનું જે દળ સામાન દ્રવ્ય જેને કહેવાય અને સ્વચ્છ પર્યાય કહેવાય, એમાં દળ પણ પ્રતિભાસે છે, અને એમાં મોર બરફ અગ્નિ કે મોઢું એ પણ એમાં પ્રતિભાસે છે. પણ એ પ્રતિભાસ છે ત્યાં સુધી કાંઈ વાંધો નહીં. પણ દર્પણની સામે જોયું મારું મોઢું દેખાય છે, એટલે એની નિમિત્તાથી દ્રષ્ટિ થઈ ગઈ, દર્પણ તિરોભૂત થઈ ગયો છે, જણાય છે દર્પણ, અને માને છે કે મને મોઢું જણાય છે. એ મનાધિકારનો જ્ઞાયક આત્મા અને ઉપયોગ પ્રગટ થાય છે, અને અનાદિનો રાગ પ્રગટ થાય છે. એ રાગીનો પ્રતિભાસ થાય છે સ્વચ્છતા છે એ ઉપયોગમાં, અને જ્ઞાયક પણ પ્રતિભાસે છે. એ બેનો પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી, બંધનું પણ કારણ નહીં ને મોક્ષનું કારણ. પણ રાગ જણાતા હું રાગી, દેહ જણાતા હું દેહી, સારી જણાતા સારી મારી, મોટર જણાતા મોટર જણાય ખરી, મોટર જણાય ક્યાં સુધી અજ્ઞાન નથી. જણાય પદાર્થ છે તો અહીં સત્તા છે જણાવ, પણ એને જાણીને એમાં મમતા કરે છે, એટલે બંધ ભાવ ઉત્પન્ન થઈ ગયો, બંધ માર્ગમાં આવી ગયો, વિખ્યાત વ્યક્તિ જ્ઞાનનું અજ્ઞાન કરી ગયો. હવે જયારે રાગાદી જણાય છે અને આત્મા પણ જણાય છે, ત્યારે બે જ્ઞાન કરે છે. અરે રાગમાં આ જ્ઞાનમાં રાગ જણાય છે તો ભિન્ન છે, એ રાગ અને જ્ઞાન એકને ક્યાં છે? અનન્ય નથી, એ તો અન્ય છે. જ્ઞાનથી મારો આત્મા તો અનન્ય છે. માટે મને આજે શ્રી ગુરુના ઉપદેશથી અને મારી યોગ્યતાથી ભાન થયું કે મારા જ્ઞાનમાં રાગ ભિન્ન છે, ભિન્ન છે માટે રાગ જણાતો નથી, અને જ્ઞાનમાં ભિન્ન આત્મા છે એક જ જણાય છે રાગ જણાતો. પેલી ભૂમિકામાં જણાતો હતો ત્યારે આત્મા ઉડી જતી હતી, બીજી ભૂમિકામાં એનું જ્ઞાનનું મન થઈ ગયું અને એકલો આત્મા જાણવા મળ્યો, એમાં અનુભવ થઈ ગયો. રાગને જાણવાની ચક્ષુ બંધ કરી દીધી, રાગને જાણવાની ચક્ષુ બંધ કરી દીધી, અને જ્ઞાયકને જાણવાની ચક્ષુ ઉભરી ગઈ અંદરમાં, અને આત્માનો અનુભવ થઈ ગયો. આ એવી દશા છે. આરાધના દિવસો છે ને આ પરિષદમાં, અનુભવ વિધિ દશા, અનુભવની વિધિ આ રાગ ઘણાય ત્યાં સુધી દોષ નથી, પણ હું જ્ઞાનમય આત્મા છું, ભૂલીને હું રાગી, હું દેશી, દુઃખ જણાય તો હું દુઃખી, દુઃખ જ્યાં જણાય, દુઃખ જણાય એમાં ક્યાં દુઃખી થઈ ગયો તું? જણાય એમાં તું દુઃખી ક્યાં ગયો? તું તો ચૂપ હોય છો આત્મા, પણ એની દ્રષ્ટિ આત્મા પર નથી ને, એની દ્રષ્ટિ દુઃખ પર નથી ને, દુઃખ ઉપર તો પર્યાય દ્રષ્ટિ છે, વિચાર દ્રષ્ટિ છે, એનું લક્ષ્ય ફરી ગયું. જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, એને ઈ મને જાણનાર જણાય છે, જાણનાર જાણનાર જણાય છે, એને બદલે મને આ દુઃખ જણાય છે. એ દુઃખ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં એને ભ્રાંતિ થાય છે કે હું દુઃખી, દુઃખનો હું ભોગવનાર છું એમ એને પ્રતિભા દે છે. ખરેખર એ દુઃખનો ભોગતા એ સમયે પણ દ્રવ્ય દ્રષ્ટિથી થતો નથી, દ્રવ્ય દ્રષ્ટિથી અભોગતા રહે છે. જેમ કોઈને ઘેરે લગ્ન હોય, નગર સાહેબને ઘેરે લગ્ન હોય તો ઘણા દિવસ સુધી મીઠાઈ ચાલે, એને પેલા ફેરવાનો હોય તો વધુ ફેરફાર, આઠ દિવસ સુધી, દસ દસ દિવસ સુધી, દસ દિવસ થઈ ગયો ને લગ્નને, દસ દિવસ દિવાળો હોય, માંડવો નાખ્યો હોય દસ દિવસનો મુહૂર્તનો, તો દસે દિવસ સુધી મીઠાઈ, તાવડી હોય એની ચૂલો ચડાય નહીં, તાવડી નો સમજી ગયા, તાવડો હોય જેમાં મીઠાઈ અને દસ દિવસ સુધી મીઠાઈ, એક કરતા એક દિવસ ઊંચી મીઠાઈ, એમાં દસ દિવસ છે રોટલા રોટલી તો રોજ મળે, પણ બદામનો ભેસો એલચી ને ભારોભાર કેસર અને પિસ્તા, એ તો દસ દિવસ છે તો માલ માલ મળે ને, આમાં રોટલી રોટલા નો હોય, રોટલી રોટલા તો રોજ ખાધા. પરિશ્રમના દિવસો છે, બાર મહિના સુધી એને પ્રમાદ પીરો હોય અને કદાચિત બાર ગામથી કે ચાલો હવે પરિશ્રમ છે તો હિંમતનગર જઈએ, ટાઈમ કાઢીને પોતાના હિત માટે, પોતાના હિત માટે અનેક પ્રકારની અગવડો ભોગવીને પણ આવે છે. ને જેઓ એ છે કે હું તો જાણનાર કરનાર, રાગ મને જણાય તો કર્તૃત્વ આવે, પણ રાગને હું જાણતો પણ નથી. જાણું છું એ વ્યવહાર છે, નથી જાણતો તે નિશ્ચય છે. જાણું છું તે વ્યવહાર છે ને એને નથી જાણતો, અને જાણનારને જાણું છું તે નિશ્ચય છે. એવી વાત આમાં ઘણી આવશે, ઉમદા ઉમદા વાત આવશે. જ્ઞાન કર્યું ખરું ને, જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા હો, એને પરને દેખવા જાણવાનો સંબંધ કયો, વ્યવહારથી કયો, નિશ્ચય કે નહીં, તેને દેખવા ઉપરાંત પ્રવૃત્તિને કરવા વેચવાની અસમર્થતા છે. રાગને આત્મા કરે અને દુઃખને ભોગવે અસમર્થ, અશક્ય વાળે છે. ત્યારે આ રાગ થાય છે અને દુઃખ ભોગવાય છે, એને કોણ કરે છે, એને કોણ ભેદે છે, એ રાગને કરનારી પર્યાય કરે છે, ક્ષણિક ઉપાદાન અશુદ્ધ ઉપાદાન કરે છે, અને દુઃખને કોણ ભોગવે છે, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પર્યાય દુઃખને ભોગવે છે, એ પરિણામ દુઃખને ભોગવે અને પરિણામ દુઃખને કરે, અને આત્મા પણ દુઃખને કરે ને ભોગવે એમ છે ને, એક તત્વ કરે ને બીજું તત્વ કરતા રહે, એક તત્વ કરે ને બીજું તત્વ કરતા રહે, એક તત્વ ભોગવે ને બીજું તત્વ ભોગતા રહી ગયું. લોકો ડોલે છો, ડોલે ને પોતાની વાત છે ને, એ કરતા ભોગતા પૂરું રાખવું, પણ કરતા ભોગતા પૂરું સ્વભાવમાંથી કાઢ્યું. શું કહ્યું? ભલે અજ્ઞાની છે, રાગને હું કરું છું એમ પ્રતિભાવ થાય છે, અને દુઃખને હું ભોગવું છું એમ દ્રષ્ટિ યા રાખીને હું ભોગવું છું એમ કરે છે, પણ એ અંતરદૃષ્ટિથી જોવામાં આવે તો એ પરિણામ કરે છે અને પરિણામ દુઃખને ભોગવે છે. એનાથી બે સકાર અવેદક ભગવાન આત્મા એ કહે છે, આ દ્રષ્ટિ આવતા દ્રષ્ટિમાં ભેદના થયું કે પરિણામ કરે અને દુઃખને ભલે ભોગવે, પણ હું તો જાણનાર છું, કરનાર નથી. થયું, ભાન થઈને સવિતુલ દશામાં આવે છે ત્યારે હજી પર્યાય સર્વથા રાગનું કરવાનું છોડતું નથી અને પર્યાય સર્વથા દુઃખને ભોગવવાનું છોડતું નથી. અંશે છૂટ્યું પણ સર્વાંશે હજી છૂટ્યું નથી. જ્ઞાની જાણે છે કે આ પર્યાય રાગને કરે છે, દુઃખને ભોગવે છે. હું તો હવે એનો જાણનાર એનાથી ભિન્ન આ અકારક અવેદક થઈ ગયો. એ અકારક અને અવેદક જાણનાર દ્રષ્ટિ પડતા ભેદનામ થઈને અનુભવ થાય છે. વેદના દ્રવ્ય પરી વચ્ચે છે, પર પદાર્થ પ્રતક છે. મોટર ને બંગલા ને આ મીઠાલાસ મેળે ક્યાંય જો સતી થાય દીકરા એના પાછા બધે દીકરા હો છોકરા નાના બાળક મીઠાલાસ મેળે મારો નાનો બાળક કે મારો મુલાકાત કે મારો પણ હોય કેનો છે મીઠાલાસ મેળે કે ઉદગમ નો છે કોઈનો સમાધિ કોઈનો એનો માલિક તો ઉદગલ છે સ્વામી એનો ઉદગલ છે ચેતન હું એનો સ્વામી તું ચેતન નો સ્વામી છો એટલી વાત નથી નામ ચેતન છે ચેતન એટલે દેહની વાત નથી હો ચેતન અંદર માં જ્ઞાનના તળ જ્યોતિ પરમાત્મા વિરાજમાન છે એ મારી ચીજ છે એમાં આમ કરતા અનુભવ થાય પરમાને રાગમાં બુદ્ધિ કરતા જ્ઞાન ઉત્પન્ન થાય દુઃખી થાય ચાર નદી માં રખડે ચોરાસી લાખ સુધી માં રખડે અનંતકાળ સ્વભાવને ભૂલીને વેદના અભાવથી પોતાના જ્ઞાનથી અનંતકાળથી દુઃખી થઈ ગયો છે એ વેદ જ્ઞાનના ઉદયથી વેદજ્ઞાન જે અસ્ત થઈ ગયું હતું એનો થાય ઉદય અરે હું તો જાણનાર છું હું રાગાથી નો કરનાર ને ભગવનાર નથી હું તો જાણતા તો છું જાણનાર 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 એ જાણનાર કેવો છે કે રાગને કરે નહીં એવો જાણનાર અને દુઃખને ભોગવે નહીં એવો જાણનાર એ જાણનાર જણાઈ જાય છે ત્યારે રાગ અને દુઃખ સાથે એક જ બધી તૂટી જાય છે અસ્થિરતાથી રાગ અને દુઃખ રહી જાય છે તો એનો જાણનાર રહે છે પણ એનો કરનાર ને ભોગવનાર હવે રહ્યો નહીં જ્ઞાતા થઈ ગયો સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે આ એને આત્માની ઉપાસના કરી એને પર્યુષણ પર્વ ઉજવા માંગલી એમ કહેવામાં આવે
છે જે અજ્ઞાન છે જેને જગત જ્ઞાન માની બેઠું છે તેનું ખંડન કરવા